એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને આપણા પોતાના અસ્તિત્વના, એટલે કે આપણા શરીરના એકદમ મૂળ સુધી લઈ જાય છે. મારો મતલબ છે કોષોની દુનિયા, અદ્ભુત અને ખૂબ જટિલ દુનિયા.
બિલકુલ. અને પુસ્તકનું નામ પણ એવું જ છે, ધ સોંગ ઓફ ધી સેલ, એન એક્સપ્લોરેશન ઓફ મેડિસિન એન્ડ ધી ન્યૂ હ્યુમન. લેખક છે ડોક્ટર સિદ્ધાર્થ મુખર્જી, જે ખૂબ જાણીતા છે.
હા, એમનું નામ તો સાંભળ્યું જ છે.
અને આ પુસ્તક છે ને અત્યારના સમયમાં ખરેખર બહુ મહત્વનું છે, કારણ કે આ ખાલી જીવવિજ્ઞાનની વાત નથી, પણ એ સમજાવે છે કે કોષોને સમજવા એ દવાનું ભવિષ્ય, આપણું સ્વાસ્થ્ય અને આપણે પોતે માનવ તરીકે શું છીએ એ સમજવા માટે કેટલું જરૂરી છે.
હા, સાચી વાત છે, કારણ કે આ પુસ્તક એક મોટી તબીબી ક્રાંતિ તરફ ઇશારો કરે છે, નહીં, જે આપણી નજર સામે જ થઈ રહી છે. હવે આપણે ખાલી રોગના લક્ષણો કે પછી કયું અંગ બગડ્યું એની સારમાર નથી વિચારતા, પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો તો હવે રોગના મૂળ સુધી પહોંચી રહ્યા છે, એટલે કે કોષના લેવલ પર, અને ત્યાં શું સુધારી શકાય એ જોઈ રહ્યા છે.
બરાબર, એટલે જ આ આખી વાત બહુ રોમાંચક છે. ચાલો શરૂ કરીએ આ સફર.
તો સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. ડોક્ટર સિદ્ધાર્થ મુખર્જી એ માત્ર લેખક નથી, પણ એક ઉચ્ચ કક્ષાના કેન્સરના ડોક્ટર છે, ઓન્કોલોજિસ્ટ જેને કહીએ, અને સ્ટેમ સેલ પર સંશોધન પણ કરે છે, અને હા, પુલિત્ઝર પુરસ્કાર પણ જીતેલા છે.
એમની શૈક્ષણિક કારકિર્દી પણ જુઓ ને, હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી MD અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇમ્યુનોલોજીમાં PhD. ઓક્સફર્ડમાં તો તેઓ રોડ સ્કોલર પણ હતા, ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય.
અને અત્યારે તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં મેડિસિનના એસોસિએટ પ્રોફેસર છે, અને ત્યાં જ મેડિકલ સેન્ટરમાં પ્રેક્ટિસ પણ કરે છે.
એમના પહેલાના પુસ્તકો પણ ખૂબ વખણાયા છે. પેલું કેન્સર પરનું પુસ્તક ધી એમ્પરર ઓફ ઓન મેલેડીઝ, એના માટે જ પુલિત્ઝર મળ્યું હતું.
હા, અને બીજું પેલું જીનોમ પર, ધ જીન, એ પણ બહુ ચર્ચાયું હતું.
એમની ખાસ વાત એ છે, મને લાગે છે કે તેઓ બે અલગ દુનિયાને જોડે છે. એક બાજુ લેબમાં ચાલતું એકદમ હાઈટેક રિસર્ચ, અને બીજી બાજુ હોસ્પિટલમાં દર્દીઓની તકલીફો, એમની સારવાર.
બરાબર, એટલે એમના લખાણમાં ખાલી થિયોરી નથી હોતી, પ્રેક્ટિકલ અનુભવ પણ હોય છે.
ચોક્કસ. અને તેઓ વિજ્ઞાનની જે અઘરી વાતો હોય ને, એને પણ એકદમ સરળ ભાષામાં વાર્તા કહેતા હોય એમ સમજાવે છે. અને કારણ કે તેઓ રોજે રોજ કેન્સર જેવા રોગો સામે લડતા દર્દીઓને મળે છે, એમના લખાણમાં એક ઊંડી સંવેદના દેખાય છે, સહાનુભૂતિ.
વિજ્ઞાન છેવટે તો માણસો માટે જ છે, એ વાત યાદ અપાવે છે. ચાલો હવે પુસ્તક પર આવીએ. ધ સોંગ ઓફ ધ સેલ, આનો મુખ્ય વિચાર શું છે? સેન્ટ્રલ આઈડિયા.
પુસ્તક મૂળભૂત રીતે એમ કહે છે કે કોષ એટલે કે સેલ એ જીવનનો નાનામાં નાનો પણ સૌથી મહત્વનો એકમ છે. દરેક જીવંત વસ્તુ, એ છોડ હોય કે પ્રાણી કે આપણે, એ કોષોની જ બનેલી છે. એટલે જો આપણે સમજી લઈએ કે કોષ કેવી રીતે કામ કરે છે, બીજા કોષો સાથે એનો વ્યવહાર કેવો છે, અને ક્યારે એમાં કંઈક ગડબડ થાય છે,
તો આપણે લગભગ બધું જ સમજી શકીએ. જેમ કે આપણું શરીર કેવી રીતે ચાલે છે, સ્વાસ્થ્ય શું છે, બીમારી કેમ થાય છે.
બરાબર. મુખર્જી દલીલ કરે છે કે દવાની દુનિયામાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. પહેલાં આપણે લક્ષણોની દવા કરતા હતા, પછી અંગો પર ધ્યાન આપ્યું, પણ હવે આપણે બીમારીના મૂળ કારણ પર જઈ રહ્યા છીએ, એટલે કે કોષમાં શું ખોટું થયું છે એ સમજીને એને સુધારવાનો પ્રયાસ.
અચ્છા, એટલે પુસ્તકનો હેતુ કોષને ખાલી એક નાનકડા ટપકા તરીકે નહીં?
ના, બિલકુલ નહીં, પણ એક અત્યંત જટિલ, સ્માર્ટ, પોતાનામાં એક અસ્તિત્વ ધરાવતું અને છતાં બીજા કોષો સાથે મળીને કામ કરતું એક સામાજિક અસ્તિત્વ તરીકે રજૂ કરવાનો છે, જે આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય અને કદાચ આપણી ઓળખ પણ બનાવે છે.
લેખકે તો જાણે કોષની બાયોગ્રાફી હોય એવું લાગે છે, નહીં?
હા, બરાબર કહ્યું. એ આપણને ઇતિહાસમાં લઈ જાય છે. છેક 17મી સદીમાં રોબર્ટ હુકે પહેલીવાર સેલ જોયા, લ્યુઅન હોકે પેલા સૂક્ષ્મ જીવો શોધ્યા, ત્યાંથી શરૂ કરીને
છેક 8ના જમાના સુધી, જ્યાં આપણે IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી,
હા, અને ઇમ્યુનોથેરાપી, સ્ટેમ સેલ થેરાપી અને પેલી નવી ક્રિસ્પર જનીન એડિટિંગ ટેકનોલોજી ત્યાં સુધી પહોંચ્યા છીએ.
અને આખી સફરમાં એ પણ ચર્ચા છે કે કોષો શરીરને સ્વસ્થ રાખવા શું કરે છે અને જ્યારે સિસ્ટમ બગડે ત્યારે શું થાય છે, જેમ કે કેન્સરમાં.
બરાબર. અને છેલ્લે પેલો નવા માનવનો વિચાર, જ્યારે આપણે કોષોને બદલવાની શક્તિ મેળવીએ ત્યારે શું, એના નૈતિક સવાલો શું છે. અને લખવાની સ્ટાઇલ પણ મજાની છે. કોષોનું ગીત કે કોષીય સમાજ જેવા રૂપકો વાપર્યા છે, વાંચવાની મજા આવે.
ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે કોષની શોધ વિશે. આ બધું શરૂ ક્યાંથી થયું?
વાત છે 17મી સદીની. રોબર્ટ હુક નામના એક વૈજ્ઞાનિક હતા. એમણે જાતે માઇક્રોસ્કોપ બનાવ્યો અને એમાં ઝાડની છાલ એટલે કે કોર્ક જોઈ તો એમાં એમને નાની નાની ખાલી જગ્યાઓ દેખાઈ, મધપુડા જેવી.
અને એને એમણે સેલ નામ આપ્યું, લેટિનમાં જેનો અર્થ નાની ઓરડી થાય.
હા. અને લગભગ એ જ સમયે હોલેન્ડમાં એક બીજા ભાઈ હતા, એન્ટોની વાન લ્યુવેનહોક. એ વેપારી હતા પણ શોખ ખાતર વધુ સારા માઇક્રોસ્કોપ બનાવતા હતા. એમણે પાણીના ટીપામાં, દાંતની છારીમાં બધે જોયું તો અંદર સૂક્ષ્મજીવોની આખી દુનિયા દેખાઈ. એમણે એને એનિમલ ક્યુલ્સ કહ્યા.
એટલે ત્યાંથી ખબર પડવા માંડી કે આપણી આસપાસ અને આપણી અંદર પણ એક સૂક્ષ્મ જીવન છે.
પણ આ બધી છૂટી છવાઈ શોધો હતી. એને એક સિદ્ધાંતનું રૂપ મળતા વાર લાગી, છેક 19મી સદીમાં.
હા, પેલા સ્લીડન અને શ્વોન નામના વૈજ્ઞાનિકોએ કહ્યું કે બધા છોડ અને પ્રાણીઓ કોષોના જ બનેલા છે.
પણ ખરી ક્રાંતિ તો પેલા જર્મન ડોક્ટર રુડોલ્ફ વિર્ચો લાવ્યા.
એમણે શું કહ્યું?
એમણે એક સૂત્ર આપ્યું, ઓમને સેલ્યુલા એ સેલ્યુલા.
એટલે
કે દરેક કોષ પહેલાથી જ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ બને છે.
સાંભળવામાં તો સાદું લાગે.
હા, પણ એ સમયે આ બહુ મોટી વાત હતી. એણે સમજાવ્યું કે જીવન ક્યાંથી આવે છે, શરીર વધે કેવી રીતે, અને બીમારીઓ એ પણ કોષના લેવલ પરની ગરબડ છે.
અચ્છા, એટલે આ વિચારથી કોષ જીવવિજ્ઞાનના કેન્દ્રમાં આવી ગયો, જીવનનો મૂળભૂત એકમ બની ગયો.
બરાબર. આ તો થઈ કોષની ઓળખની વાત.
પણ આપણા શરીરમાં કોષો ખાલી બેસી નથી રહેતા, નહીં, એ કામ પણ કરે છે, ખાસ કરીને આપણી રક્ષા માટે. પુસ્તકનો ત્રીજો ભાગ આના પર છે, રક્ષક કોષ, એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ.
હા, મુખર્જી એને શરીરની પોલીસ ફોર્સ કે આર્મી રેવી ગણાવે છે. બહુ રસપ્રદ રીતે સમજાવ્યું છે. એનું મુખ્ય કામ શું? તો કે પોતાના કોષો કયા છે અને બહારના એટલે કે દુશ્મન કોણ છે એ ઓળખવાનું.
દુશ્મન એટલે?
જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, કે પછી આપણા જ શરીરમાં બગડી ગયેલા કોષો જેમ કે કેન્સર કોષો, એમને ઓળખીને ખતમ કરવાના. આખી સિસ્ટમ અદ્ભુત રીતે બુદ્ધિશાળી છે.
અને આ ફોર્સના મુખ્ય સિપાહીઓ કોણ?
મુખ્યત્વે બે પ્રકારના યોદ્ધા કોષો છે, બી સેલ્સ અને ટી સેલ્સ.
બી સેલ્સ શું કરે?
બી સેલ્સ પેલી એન્ટીબોડીઝ બનાવે. એ ચોક્કસ પ્રકારના પ્રોટીન હથિયાર છે જે દુશ્મનને ચોંટી જાય અને નિશાન બનાવે.
અને ટી સેલ્સ?
ટી સેલ્સ સીધો હુમલો કરે. એ ચેપ લાગેલા કોષો કે કેન્સર કોષોને શોધીને મારી નાખે છે, કિલર સેલ્સ જેને કહીએ.
હમ. અને રસીઓ આ સિસ્ટમનો જ ઉપયોગ કરે છે ને એને ટ્રેન કરવા માટે?
બરાબર. રસીઓ આપણી ઇમ્યુન સિસ્ટમને દુશ્મનને ઓળખતા શીખવાડે છે. અને એલર્જી એ ત્યારે થાય જ્યારે આ સિસ્ટમ કોઈ સામાન્ય વસ્તુ જેમ કે પરાગરજ એને ભૂલથી દુશ્મન સમજી બેસે.
અને પેલી ઓટો ઇમ્યુન બીમારીઓ જેમાં શરીર પોતાની સામે જ લડે છે?
હા, એમાં તો ઇમ્યુન સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતાના જ તંદુરસ્ત કોષો પર હુમલો કરવા લાગે છે, જેમ કે રુમેટોઇડ આર્થરાઇટિસમાં થાય છે.
અને આ બધી સમજનો ઉપયોગ કરીને જ પેલી CART સેલ થેરાપી જેવી નવી સારવાર આવી છે, ખરું ને?
ચોક્કસ. CART થેરાપી ખરેખર ક્રાંતિકારી છે. એમાં ડોક્ટરો શું કરે, દર્દીના લોહીમાંથી એના પોતાના ટી સેલ્સ બહાર કાઢે.
અચ્છા,
દર્દીના પોતાના જ?
હા, એમના પોતાના જ. પછી આ ટી સેલ્સને લેબમાં લઈ જઈને જનીનિક રીતે એન્જિનિયર કરે, એમાં ફેરફાર કરે.
કેવા ફેરફાર?
એવા ફેરફાર કે જેથી એ ટી સેલ્સ કેન્સર કોષોને વધુ સારી રીતે ઓળખી શકે અને વધુ અસરકારક રીતે મારી શકે. જાણે એમને સુપર પાવર આપ્યો હોય.
વાહ.
પછી
આ નવા શક્તિશાળી ટી સેલ્સને દર્દીના શરીરમાં પાછા નાખવામાં આવે છે, એટલે કે દર્દીની પોતાની જ ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરીને કેન્સર સામે લડાવવામાં આવે છે.
પુસ્તકમાં પેલી એમિલી વ્હાઇટહેડની વાર્તા છે, એક નાની છોકરી જેને લ્યુકેમિયા હતો.
હા, એની હાલત બહુ ગંભીર હતી, બધા ઉપચાર નિષ્ફળ ગયા હતા, પણ પછી એને આ CART થેરપી આપવામાં આવી
અને એ બચી ગઈ. એ આ થેરપીથી સાજી થનાર પહેલી બાળ દર્દીઓમાંની એક હતી.
બરાબર, એ વાર્તા ખરેખર હૃદયસ્પર્શી છે અને કોષીય ઉપચારની જે તાકાત છે, જે આશા છે, એ દર્શાવે છે.
ચોક્કસ, પણ કોષો ખાલી રક્ષણ નથી કરતા, એમનું બીજું કામ છે વૃદ્ધિ પામવાનું, વિભાજન પામવાનું અને સમય આવે ત્યારે મૃત્યુ પામવાનું પણ. પુસ્તકનો ચોથો ભાગ આના પર છે.
હા, અને આ સંદર્ભમાં એ કેન્સર અને વૃદ્ધત્વની વાત કરે છે. કેન્સરને કેવી રીતે સમજાવે છે લેખક?
મુખર્જી બહુ સરસ રૂપક વાપરે છે. તેઓ કહે છે કે કેન્સર એટલે કોષો દ્વારા શરીર સાથેનો એક પ્રકારનો સામાજિક કરાર તોડવો.
સામાજિક કરાર
એટલે
કે સામાન્ય તંદુરસ્ત કોષોને ખબર હોય છે કે ક્યારે વિભાજન પામવું, ક્યારે અટકવું અને ક્યારે શરીરમાંથી નીકળી જવું, એટલે કે મૃત્યુ પામવું. આ એક નિયંત્રિત પ્રક્રિયા છે જેને એપોપ્ટોસિસ કહે છે.
પ્રોગ્રામ્ડ સેલ ડેથ.
બરાબર, પણ કેન્સર કોષો આ બધા નિયમો તોડી નાખે છે. એ બસ અનિયંત્રિત રીતે વધતા જ જાય છે અને પેલું કુદરતી મૃત્યુ પણ ટાળી દે છે, જાણે અમર બની ગયા હોય.
અને સૌથી ડરામણી વાત એ છે કે કેન્સર કોઈ બહારનો દુશ્મન નથી, એ આપણા પોતાના જ કોષો છે જે બગડી ગયા છે, બળવો કરી બેઠા છે.
સાચી વાત. અને વૃદ્ધત્વ વિશે શું કહે છે?
વૃદ્ધત્વને તેઓ કોષીય સ્તરે થતા ઘસારા તરીકે જુએ છે. જેમ જેમ ઉંમર વધે તેમ કોષોની વિભાજન પામવાની અને પોતાની જાતને રિપેર કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. આ નેચરલ પ્રોસેસ છે, જ્યારે કેન્સરે આ પ્રક્રિયાનું એકદમ વિકૃત સ્વરૂપ છે.
બરાબર, હવે આગળ વધીએ. પુનર્જીવન અને ફેરફાર, ભાગ 5 અને 6. અહીં સ્ટેમ સેલ્સની વાત આવે છે.
હા, સ્ટેમ સેલ્સ આ તો જાદુઈ કોષો જેવા છે, નહીં? એવા કોષો જે બીજા ઘણા અલગ અલગ પ્રકારના કોષોમાં ફેરવાઈ શકે છે.
પુસ્તક 2 મુખ્ય પ્રકારના સ્ટેમ સેલ્સની વાત કરે છે. એક તો ભ્રૂણીય સ્ટેમ સેલ્સ, એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ, જે ગર્ભના શરૂઆતના તબક્કામાં હોય છે અને શરીરમાં કોઈ પણ પ્રકારનો કોષ બનાવી શકે છે. એમની ક્ષમતા અમર્યાદિત હોય છે.
અને બીજા?
બીજા છે પુખ્ત સ્ટેમ સેલ્સ, એડલ્ટ સ્ટેમ સેલ્સ, જે આપણા શરીરમાં જુદી જુદી જગ્યાએ હોય છે પણ એમની ક્ષમતા થોડી મર્યાદિત હોય છે. એ જે તે પેશીના કોષો જ બનાવી શકે.
પણ આ સ્ટેમ સેલ્સનો ઉપયોગ શું?
એમાં જબરજસ્ત ક્ષમતા છે ક્ષતિગ્રસ્ત પેશીઓને રિપેર કરવાની. જેમ કે હાર્ટ અટેક પછી હૃદયના સ્નાયુઓને નુકસાન થયું હોય કે પાર્કિન્સન રોગમાં મગજના કોષો નાશ પામ્યા હોય, ત્યાં નવા કોષો બનાવવા માટે આ સ્ટેમ સેલ્સ કદાચ મદદ કરી શકે.
અચ્છા, અને IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી, એને પણ લેખક એક પ્રકારના શરૂઆતના કોષ મેન્યુપ્યુલેશન તરીકે જુએ છે?
હા, કારણ કે એમાં માનવ જીવનની શરૂઆત શરીરની બહાર લેબમાં કોષોના સંયોજનથી થાય છે.
અને આ ક્ષેત્રમાં લેટેસ્ટ અને સૌથી પાવરફુલ શું છે? પેલું ક્રિસ્પર.
હા, ક્રિસ્પર Cas9, આ જનીન સંપાદન જીન એડિટિંગ ટેકનોલોજી છે, એકદમ ક્રાંતિકારી. આ એક એવી ટેકનિક છે જે વૈજ્ઞાનિકોને કોષના DNAમાં, એટલે કે આપણા જનીનોમાં, ખૂબ જ ચોકસાઈથી ફેરફાર કરવાની છૂટ આપે છે.
જાણે કે કોઈ ડોક્યુમેન્ટમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરતા હોઈએ એમ.
કંઈક અંશે એવું જ. તમે DNAના કોઈ ચોક્કસ ભાગને શોધી શકો, એને કાપી શકો, બદલી શકો અથવા સુધારી શકો.
આનાથી શું ફાયદો?
આનાથી સિકલ સેલ એનિમિયા જેવા વારસગત રોગો જે ખામીયુક્ત જનીનને કારણે થાય છે, એમની સારવાર શક્ય બની શકે છે. એના પર અત્યારે ઘણા પ્રયોગો ચાલી રહ્યા છે.
પણ આ બધી ટેકનોલોજી, સ્ટેમ સેલ્સ, ક્રિસ્પર, આ આપણને ક્યાં લઈ જઈ રહી છે? એ જ પેલો નવા માનવનો વિચાર છે.
બરાબર, આપણે હવે ખાલી બીમારીઓની સારવાર નથી કરી રહ્યા, આપણે કોષોને ફરીથી બનાવીને, એમને એડિટ કરીને રોગોને મૂળમાંથી મટાડવાની ક્ષમતા તરફ જઈ રહ્યા છીએ.
પણ આ શક્તિ તો બહુ મોટી કહેવાય, અને એની સાથે ઘણા ગંભીર નૈતિક પ્રશ્નો પણ જોડાયેલા હશે, નહીં?
ચોક્કસપણે. મુખ્ય સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ ક્યાં સુધી કરવો યોગ્ય છે. શું ફક્ત ગંભીર બીમારીઓ મટાડવા માટે જ કરવો જોઈએ, જેને આપણે થેરપી કહીએ,
કે પછી એનો ઉપયોગ માણસની ક્ષમતાઓ વધારવા માટે પણ થઈ શકે, એન્હાન્સમેન્ટ માટે, જેમ કે વધુ બુદ્ધિ કે વધુ તાકાત મેળવવા?
હા, આ જ મોટો પ્રશ્ન છે, અને આની કોઈ સહેલી હા કે ના નથી. સમાજ તરીકે આપણે આના પર બહુ ગંભીરતાથી વિચારવું પડશે.
આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશા સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી પાયાનો તો એ જ કે કોષ એ જીવવિજ્ઞાનનો પરમાણુ છે. જેમ ફિઝિક્સમાં બધું એટમ્સનું બનેલું છે, એમ બાયોલોજીમાં બધું સેલ્સનું બનેલું છે.
બરાબર. દરેક શારીરિક પ્રક્રિયા, સારો હોય કે ખરાબ, જેમ કે રોગ, એનું મૂળ કોષીય સ્તરે જ છે.
આ સમજ આપણને રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે?
પ્રતિબિંબ. આપણે જ્યારે શરદી, તાવ કે ડાયાબિટીઝ જેવી સામાન્ય બીમારીઓ વિશે વિચારીએ, ત્યારે જો આપણે એના કોષીય કારણને સમજીએ, જેમ કે વાયરસ કોષ પર કેવી રીતે હુમલો કરે છે, કે ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિન બનાવતા કોષો કેમ બરાબર કામ નથી કરતા, તો બીમારી વિશેની આપણી સમજ વધુ ઊંડી બને. આપણે ખાલી લક્ષણ નહીં, પણ એની પાછળની મિકેનિઝમ સમજી શકીએ.
બીજો મહત્વનો વિષય એ છે કે શરીર એક કોષીય સમાજ છે. આપણા શરીરમાં અબજો કોષો છે, અને એ બધા એકબીજા સાથે મળીને, સંવાદ કરીને, સહકારથી કામ કરે છે, ત્યારે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
અને જ્યારે આ સહકાર તૂટે છે, જ્યારે કેટલાક કોષો બળવાખોર બની જાય છે, જેમ કે કેન્સરમાં, ત્યારે બીમારી આવે છે.
પ્રતિબિંબ. આ વિચાર બહુ રસપ્રદ છે. આપણા શરીરને કોષોના એક મોટા સમાજ તરીકે જોવું, આનાથી આપણને સંતુલનનું મહત્વ સમજાય. જેમ સમાજમાં હાર્મની જરૂરી છે, એમ શરીરમાં કોષો વચ્ચે પણ જરૂરી છે.
હા, અને જ્યારે આ બેલેન્સ બગડે, ત્યારે પ્રોબ્લેમ થાય, પછી એ શરીરમાં હોય કે સમાજમાં.
ત્રીજો મુખ્ય સંદેશ છે કોષીય સારવારની ક્રાંતિ. આપણે દવાઓની દુનિયામાં એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યા છીએ.
પહેલા કેમિકલ્સ હતા, ગોળીઓ, ઇન્જેક્શન. હવે આપણે જીવંત દવાઓ તરફ જઈ રહ્યા છીએ.
જેમ કે પેલી કારટી થેરાપીમાં વપરાતા એન્જિનિયર્ડ કોષો, સ્ટેમસેલ થેરાપી, અને ભવિષ્યમાં કદાચ ક્રિસ્પર આધારિત સારવાર.
પ્રતિબિંબ. આ બધી ટેકનોલોજી એવી બીમારીઓ માટે આશા જગાવે છે જે પહેલાં અસાધ્ય ગણાતી હતી. અમુક પ્રકારના કેન્સર, વારસાગત રોગો. ભારતમાં આરોગ્ય સેવાઓ એક મોટો પડકાર છે, એટલે ભવિષ્યમાં આ નવી મોંઘી ટેકનોલોજી આપણા દેશમાં કેવી રીતે પહોંચશે, કોને લાભ મળશે, એ જોવાનું રહેશે. પણ શક્યતાઓ તો ઘણી ઉજળી છે.
અને ચોથો વિષય, જેની આપણે હમણાં જ વાત કરી, નૈતિક સીમા અને નવો માનવ. કોષોને બદલવાની આ જે અભૂતપૂર્વ શક્તિ આપણને મળી રહી છે, એ આપણને શું બનાવશે? અને આ શક્તિ સાથે જવાબદારી પણ બહુ મોટી આવે છે.
પ્રતિબિંબ. પેલી લાઈન ક્યાં દોરવી? થેરાપી અને એન્હાન્સમેન્ટ વચ્ચે. જનીન સંપાદનનો ઉપયોગ કેવી રીતે રેગ્યુલેટ કરવો? આ સવાલો ખાલી વૈજ્ઞાનિકો માટે નથી, આખા સમાજે વિચારવાનું છે. આપણે કેવું ભવિષ્ય જોઈએ છીએ? શું આ ટેકનોલોજી માણસ હોવાનો અર્થ જ બદલી નાખશે? આના પર સંવાદ થવો જરૂરી છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે મગજમાં રહી જાય. લેખકે જટિલ વાતોને બહુ યાદગાર રીતે કહી છે. થોડા એવા મુખ્ય વિચારો જોઈએ.
હા, ચોક્કસ.
પહેલો, બધા રોગો મૂળભૂત રીતે કોષીય ખામીનું પરિણામ છે. જો તમારે દર્દીને સાજો કરવો હોય, તો તમારે પહેલા કોષને સમજવો પડશે અને પછી તેને સુધારવાનો પ્રયાસ કરવો પડશે.
આ તો પુસ્તકનો સાર કહી શકાય. મેડિકલ ફિલોસોફી. સારવાર ઉપર છલ્લી નહીં, પણ મૂળમાં જઈને થવી જોઈએ. લક્ષણો દબાવવા કરતાં કોષના લેવલ પર જે ખોટું થયું છે, એને સુધારવું.
બરાબર. બીજો એક વિચાર મને બહુ ગમ્યો. કોષ એક વિચિત્ર અને વિરોધાભાસી અજાયબી છે. તે એક તરફ અત્યંત સ્વતંત્ર, સ્વાયત્ત અસ્તિત્વ છે, તો બીજી તરફ તે સંપૂર્ણપણે સામાજિક પ્રાણી પણ છે. જીવન આ વ્યક્તિગતતા અને સામૂહિકતા વચ્ચેના તણાવમાં જ ટકી રહે છે.
આ બહુ ઊંડી વાત છે. એ સમજાવે છે કે હેલ્થ એટલે સહકાર, કોઓપરેશન, અને બીમારી એટલે આ બેલેન્સનો ખોરવાવું. પછી એ કેન્સર હોય કે ઓટોઇમ્યુન ડિઝીઝ, વ્યક્તિગત કોષ અને આખા શરીરની જરૂરિયાત વચ્ચેનું સંતુલન.
અને ત્રીજો વિચાર, જે ભવિષ્ય તરફ જુએ છે અને થોડો વિચારતા પણ કરી દે, કાર ટી અને ક્રિસ્પર જેવી ઉપચાર પદ્ધતિઓ સાથે આપણે હવે ફક્ત આપણા દર્દીઓને દવાઓ નથી આપી રહ્યા, આપણે તેમના પોતાના જ સંપાદિત, ઉન્નત અને શસ્ત્રસજ્જ સંસ્કરણો તૈયાર કરી રહ્યા છીએ. આ આપણને નવા માનવના ઘડવૈયા બનાવે છે.
આ વાક્ય દવામાં જે ક્રાંતિ આવી રહી છે, એની સાથે જોડાયેલી જે જબરદસ્ત નૈતિક જવાબદારી છે, એના પર ભાર મૂકે છે. આપણે હવે ખાલી હીલર્સ નથી, આપણે લાઈફના બિલ્ડિંગ બ્લોક્સને જ રીડિઝાઇન કરી રહ્યા છીએ. આ એવી શક્તિ છે જેનો ઉપયોગ ખૂબ જ સમજદારીથી કરવો પડશે.
તો આ બધી ચર્ચા પરથી સામાન્ય શ્રોતાઓ માટે શું શીખવા જેવું છે? આ જ્ઞાન રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય?
મને લાગે છે સૌથી પહેલો ફાયદો છે સ્વાસ્થ્ય વિશેની આપણી સમજ વધે, હેલ્થ લિટરેસી જેને કહીએ. આ પુસ્તક આપણું શરીર કેવી રીતે કામ કરે છે, બીમારીઓ કેમ થાય છે અને મેડિકલ દુનિયામાં શું નવું થઈ રહ્યું છે એની ઊંડી સમજ આપે છે.
બીજું, એ આપણને વધુ જાણકાર દર્દી બનવામાં મદદ કરે છે. જ્યારે આપણે કે આપણા કોઈ સ્વજન બીમાર પડે અને આપણને કોષના લેવલ પર શું થાય છે એની થોડી બેઝિક સમજ હોય તો આપણે ડૉક્ટર સાથે વધુ સારી રીતે વાત કરી શકીએ, સારવારના વિકલ્પો સમજી શકીએ, સારા પ્રશ્નો પૂછી શકીએ.
ત્રીજું, મને લાગે છે કે આ પુસ્તક વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે આદર વધારે છે. આપણને સમજાય છે કે મેડિકલ સફળતા કંઈ રાતોરાત નથી મળતી, એની પાછળ વર્ષોનું રિસર્ચ, નિષ્ફળતાઓ અને અસંખ્ય લોકોની મહેનત હોય છે. એટલે બેઝિક સાયન્સનું મહત્ત્વ સમજાય.
અને ચોથું, પેલી નૈતિક બાબતો પર વિચારવા માટે એક ફ્રેમવર્ક મળે છે. જ્યારે આપણે સ્ટેમ સેલ રિસર્ચ કે ક્રિસ્પર વિશે ન્યૂઝમાં સાંભળીએ ત્યારે આ પુસ્તક આપણને એના સારા નરસા પાસા સમજવામાં મદદ કરી શકે છે.
ખરેખર આ પુસ્તક ઘણું બધું વિચારવા પ્રેરે છે. મારા માટે સૌથી વધુ અસર કરનારી વાત પેલી કોષોના સામાજિક વર્તનની હતી. આપણું શરીર જાણે અબજુ કોષોનો એક સહકારી સમાજ છે. એ વિચાર જ બહુ પાવરફુલ છે.
અને મને પેલી વૈજ્ઞાનિક શોધ પાછળની માણસોની વાર્તાઓ બહુ ગમી. કેવી રીતે ધીરજ અને જિજ્ઞાસાથી આ બધી શોધો થઈ. અને હા, પેલો નવા માણસ બનવાનો જે આખો વિચાર છે, એના નૈતિક પાસા, એ ખરેખર વિચારતા કરી દે એવા છે. આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.
સાચી વાત છે. આ પુસ્તક આપણને આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણે વિશે વિચારવા મજબૂર કરે છે. અને એ બધું આપણા અંદર રહેલા પેલા અબજો નાના કોષોની વાર્તા દ્વારા. અદ્ભુત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.